પાંચમી પુત્રી હંસા કહે છે પંચદંડની વાર્તા. પાંચમે દિવસે રાજા ભોજ સિંહાસન ઉપર બેસવા ગયા ત્યારે પુત્રી હંસા એ તેમને અટકાવ્યા અને બોલી, સબૂર રાજા, આ સિંહાસન ઉપર રાજા વિક્રમ જેવા પરોપકારી અને પરાક્રમી હોય તે જ બેસી શકે. આથી ભોજ રાજાએ વિક્રમ રાજા વિશે વધુ જાણવાની જિજ્ઞાસા બતાવી, જેથી હંસા પુત્રીએ રાજા વિક્રમની નવી વાર્તા કહેવી શરૂ કરી. એક દિવસ ઉજ્જૈની નગરીમાં વિક્રમ રાજાની સવારી ભારે ધામધૂમ સાથે નીકળી. સવારીમાં નિશાન ડંકા, હાથી, ઘોડા, પાલખી અને ઘોડેસવારોનો પાર નથી. હવામાં ધજા પતાકાઓ ફરકે છે. રાજાની સવારી જોવા માર્ગમાં લોકોના ટોરે ટોરા ઉમટ્યા હતા અને રસ્તે ચાલવાનો ક્યાંય માર્ગ રહ્યો નહીં. એવામાં એક કૌતુક થયું. રાજાની સવારી ફરતી ફરતી દેવદમની નામની ઘાંચણના મહેલ આગળ આવી. દેવદમની ધનાઢય અને ઘણી વિદ્યાની જાણકાર હતી. દેવદમનીની દાસી મહેલ આગળની સડક પર કચરો વાળતી હતી. સવારી આવતી જોઈને દાસીએ વાળવાનું બંધ કરી એક બાજુ ઊભી રહી. દેવદમનીએ દાસીને ઊભી રહેલી જોઈને બોલી, જોઈ શું રહી છે, જલ્દીથી કામે વરક. દાસી બોલી, બહેનબા, માર્ગ ઉપર રાજાની સવારી પસાર થઈ રહી છે, માટે હું કચરો ઉડાડું તે સારું ન કહેવાય. એ રાજા રહ્યો એના ઘરનો, તારે તો હું કહું તે જ કરવાનું છે, તો તારે ઝટ વારવા માંડ. બિચારી દાસી તો ચિઠ્ઠીની ચાકર હતી, તે તો દેવદમનીની કહ્યા મુજબ ઝડપભેર જોર જોરથી વારવા માંડી. થોડી વારમાં તો ચારે બાજુ ધૂળ ઉડવા લાગી. ધૂળ ઉડતી જોઈને રાજાના સિપાહીઓ ત્યાં દોડી આવ્યા. તેઓ તરત દાસીને ધમકાવવા લાગ્યા, અરે ગમાર, ભાન પડે છે કે નહીં, ધૂળ ઉડાડવાનું બંધ કર. દાસી તો રડતી રડતી દેવદમની પાસે ગઈ અને સિપાહીઓએ તેને ધમકાવી તે કહ્યું. દેવદમની તો ગુસ્સે થઈને બોલી, અરે જોયો મોટો રાજા, જોઉં છું કે તે કેવો અહીંથી સવારી સાથે પસાર થાય છે. આમ બોલતા જ દેવદમનીએ એક છુપાવી રાખેલો ચમત્કારિક દંડ બહાર કાઢ્યો અને મહેલ આગળના રસ્તા પર દંડ વડે ધૂળમાં 3 લીટા કર્યા. લીટી દોરતાની સાથે જ રસ્તા વચ્ચે મોટી મોટી 3 દિવાલો ઊભી થઈ ગઈ. હવે આગળ જવાનો રસ્તો બંધ થઈ ગયો. રાજાને આ વાતની ખબર પડતા તરત તેમણે દિવાલો તોડવાનો હુકમ કર્યો. રાજાના હુકમ થતાની સાથે જ દિવાલો તોડવાનું કામકાજ શરૂ થયું. ઘણા પ્રયત્નો કર્યા છતાં તે દિવાલો તૂટી નહીં. એટલું જ નહીં, તેમાંથી એક કાંકરીએ ન ખરી. રાજા તો આ જોઈ નવાઈ પામ્યા. તેમણે તરત જ દેવદમનીને બોલાવીને પૂછ્યું, આ શું દિવાલો કેમ તૂટતી નથી? દેવદમનીએ કહ્યું, હે રાજન, આ દિવાલો તોડવાનું રહેવા દો, એ તો અભેદ દિવાલ છે. આ દિવાલ તો જેની પાસે પંચદંડ હોય તે જ તોડી શકે. રાજાએ પોતાની સવારી પાછી વારી. તેમણે બીજે દિવસે રાજસભામાં ઘાંચણ દેવદમનીને પીડાવી અને પંચદંડ અંગે શું રહસ્ય છે તે પૂછ્યું. ત્યારે દેવદમની બોલી, મારી દીકરીને ચોપાટ બાજી રમવાનો ઘણો શોખ છે, તેને હું તમારી જોડે બાજી રમવા મોકલું છું, અને જો તમે મારી દીકરીને જીતી શકો તો તમને પંચદંડનું રહસ્ય કહું. રાજાએ વિચાર કરીને કબૂલ કર્યું અને તેની દીકરી નિર્મળ દમનીને તેડાવી. થોડી વારમાં નિર્મળ દમની પાલખીમાં બેસીને સોર શણગાર સજીને પાલખીમાં આવી પહોંચી. તેની કંચન જેવી કાયા, રૂગલા જેવા નયણ વારે વારે મોતી પરોવેલા હતા. જાણે કે સ્વર્ગની અપ્સરા જ જોઈ લો. રાજા તો તેને જોઈ આભો જ બની ગયો. તેણે નિર્મળ નંદિનીને આવકારી માનપૂર્વક બેસાડીને કહ્યું, હે નિર્મળ નંદિની, તમે કઈ રમત જાણો છો? હું તો બધી જ રમતો જાણું છું. ગમે તે રમત માંડો, મને કોઈ વાંધો નથી. આપણે 4 દિવસની રમત માંડીએ, તેમાં મારી એક શરત છે કે હું હારું તો તમારી દાસી થઈને રહું, અને તમે હારો તો તમારે મને રાજપાટ સોંપી મારા દાસ બનીને રહેવું. કબૂલ, રાજાએ કહ્યું, 3 પાસાની રમત માંડી. આ વાત વાયુ વેગે આખાય નગરમાં ફેલાઈ ગઈ. રસ્તામાં હારજીત કોની થાય છે તે જોવા લોકોના ટોળે ટોળા રાજસભામાં ઉમટવા લાગ્યા. રમત રમવી શરૂ થઈ. 1 દિવસ 2 દિવસ 3 દિવસ રમત ચાલી, પણ 3 દિવસમાં નિર્મળ દમની જીતી અને રાજા હાર્યા. રાજા તો પોતાની હારથી ખૂબ જ ઝંખાવણા પડી ગયા. લોકો પણ ચિંતામાં પડી ગયા. હવે રમતને ફક્ત 1 જ દિવસ બાકી હતો. રાજાને ખૂબ જ ચિંતા થવા લાગી. તેની ઊંઘ પણ હરામ થઈ ગઈ. તે પોતાના વિશે જાણવા માટે નગર ચર્ચાએ નીકળી પડ્યા. નગરમાં બધે જ લોકો રાજાની નિંદા કરી રહ્યા હતા. આટલા મોટા રાજા થઈને એક ઘાંચણની દીકરીને જીતી શક્યા નહીં. જો રાજા 4થે દિવસે પણ હારશે તો શું થશે? વિક્રમ રાજા બધાની વાતો સાંભળી વધુને વધુ ચિંતિત થઈ ગયા. તેઓ અંતે હરિસિદ્ધ માતાને મંદિરે ગયા અને માતાજીને વિનમણી કરવા લાગ્યા. હે માતાજી, હું તમારે શરણે આવ્યો છું, મારી લાજ રાખો. થોડી વારમાં તો માતાજીએ સાક્ષાત પ્રગટ થયા અને બોલ્યા, હે રાજન, તું જે ઘાંચણની દીકરી સાથે રમવા બેઠો છે તે યુવતી કોઈ સાધારણ સ્ત્રી નથી, પરંતુ ઇન્દ્ર રાજાના દરબારની શાપિત અપ્સરા છે. એની લીલા તારે જોવી હોય તો તું વૈતાર સાથે ઇન્દ્ર સભામાં જા. તે ત્યાં નૃત્ય કરતી દેખાશે અને તને ત્યાં જ જીતવાનો ઉપાય જડી જશે. વિક્રમ રાજાએ તો તરત જ વૈતારનું સ્મરણ કર્યું, એટલે વૈતાર હાજર થઈ ગયો. રાજા વૈતાર સાથે ઇન્દ્રલોકમાં પહોંચી ગયા. ઇન્દ્રના દરબારમાં નિર્મળ દમની નૃત્ય કરી રહી હતી. રાજા સભાની પાછળ અદૃશ્ય સ્વરૂપે રહ્યા. નૃત્ય પૂરું થતાં ઇન્દ્ર રાજાએ ખુશ થઈને નિર્મળ દમનીને એક હાર ભેટ આપ્યો. નિર્મળ દમનીએ હાર લઈને બાજુએ મૂક્યો કે તરત જ વૈતારે અદૃશ્ય રીતે એ હાર ઉપાડી લીધો. બીજા નૃત્ય વખતે પાનનું બીડું આપ્યું, તે પણ વેતારે લઈ લીધું. ત્રીજી વખત નિર્મળ દમનીના પગમાંથી ઝાંઝર નીકળી જતા વીર વેતારે તે પણ ઉપાડી લઈ બંને જણા 3 વસ્તુ લઈને પૃથ્વી પર પાછા આવી ગયા. નૃત્ય કરતા થાકેલી દમની સ્વર્ગલોકમાંથી મૃત્યુલોકમાં આવી ઘેર આવીને સૂઈ ગઈ. સવાર થતાં નિર્મળ દમની સભામાં આવી. થોડી વારમાં તો પાસાની રમત શરૂ થઈ. રમતા 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 રાજાએ દમનીને કહ્યું, કાલે મને મોડી રાતે ઊંઘમાં એક સ્વપ્ન આવ્યું હતું કે તું સ્વર્ગલોકમાં ઇન્દ્રસભામાં નૃત્ય કરી રહી હતી. તારા નૃત્ય પર ખુશ થઈ ઇન્દ્ર રાજાએ તને એક હાર ભેટ આપ્યો હતો. બોલ, ખરી વાત ને? નિર્મળ દમની આ સાંભળીને હેબતાઈ ગઈ. છતાં ઠાવકું મોં રાખી બોલી, સ્વપ્ન તો કાંઈ સાચા હોતા હશે, આ વાત સાવ ખોટી છે. રાજાએ તરત જ પોતાની પાસેનો હાર કાઢી દમની સામે ધર્યો અને દમની ડગાઈ ગઈ. તેને લાગ્યું કે શું રાજા મારી વાત જાણી ગયા છે. તેનું ધ્યાન રમતમાં રહ્યું નહીં અને પાસા અવરા પડવા લાગ્યા. પહેલા દાવમાં રાજા જીતી ગયા. બીજો દાવ શરૂ થતાં રાજાએ સ્વપ્નની વાત આગળ ચલાવી અને તેની નિશાની રૂપે પાનનું બીડું બતાવ્યું. પાન જોઈ નિર્મળ દમનીના શરીરે પરસેવો થઈ ગયો. બીજા દાવમાં પણ
તેના પાસા અવરા પડતા ફરી રાજા તે દાવ જીતી ગયા. ત્રીજા દાવ વખતે રાજાએ કહ્યું, ઇન્દ્ર સભામાં તું નૃત્ય કરતી હતી તે વખતે તારા પગમાંથી ઝાંઝર નીકળી ગયું હતું. દાસી બોલી, ઝાંઝર તો મારે ઘેર પડ્યા છે. રાજાએ તરત જ ઝાંઝર કાઢીને બતાવ્યું. ઝાંઝરને જોતાં જ નિર્મળ દમનીના શરીરે કંપારી છૂટવા લાગી, તેના હાથ ધ્રુજવા લાગ્યા. ત્રીજા દાવમાં પણ તેના પાસા અવરા પડતા નિર્મળ દામની હારી ગઈ. તેણે વિક્રમ રાજા સાથે શરત મુજબ ગાંધર્વ લગ્ન કર્યા અને તેમનું દાસીપણું સ્વીકાર્યું. થોડીવારમાં આ સમાચાર આખા નગરમાં પ્રસરી ગયા. જે આગલી રાતે રાજાની નિંદા કરતા હતા તે બધા રાજાની વાહ વાહ કરવા લાગ્યા. પછી વિક્રમ રાજાએ દેવદમની પાસે ગયા અને બોલ્યા, તારી દીકરીની હાર થઈ છે, હવે તારે શરત મુજબ મને પંચદંતની વાત કહેવી પડશે. દેવદમની બોલી, અહીંથી ઘણે દૂર કોંકણ દેશમાં સોપારા ગઢ નામે એક ગામ છે. ત્યાં શિવ શર્મા નામે એક બ્રાહ્મણ રહે છે. તેની પત્નીનું નામ ઉમાદે છે. ત્યાં તેઓ એક આશ્રમ બાંધી તેમાં રહે છે. આશ્રમમાં એક પાઠશાળા છે. તેમાં બ્રાહ્મણ ઘણા વિદ્યાર્થીઓને વિદ્યા અભ્યાસ કરાવે છે. બ્રાહ્મણની પત્ની ઉમાદે બહુ ચતુર છે. ત્યાં જઈ જાગતા રહેશો તો જીવશો અને જો ઊંઘ્યા તો મરેલા સમજજો. વિક્રમ રાજા પોતાનું રાજપાટ પ્રધાનને સોંપી વીર વૈતાળને સાથે લઈને સોપાર ગઢ ગયા. તેમણે લઘુ લાઘવી વિદ્યાના ભારે બટુકનું સ્વરૂપ લીધું અને શિવ શર્માની પાઠશાળામાં વિદ્યા અભ્યાસ કરવાને બહાને રોકાઈ ગયા. આ પાઠશાળામાં 62 વિદ્યાર્થીઓ હતા. તેમાં એક બટુકનો ઉમેરો થતાં કુલ 63 વિદ્યાર્થીઓ થયા. દિવસે બધા વિદ્યાર્થીઓને બ્રાહ્મણ ભણાવે. ભણીને બધા વિદ્યાર્થીઓ આશ્રમનું કામકાજ કરતા. રાત પડતા જ બધા વિદ્યાર્થીઓ ઊંઘી જાય, પણ બટુક સ્વરૂપે રહેલા વિક્રમ રાજા જાગતા જ રહેતા અને ઉમાદેના કાર્યો પર ધ્યાન રાખતા. થોડા દિવસ બધું વ્યવસ્થિત ચાલ્યું. એક દિવસ મધરાત થતા ઉમાદે શણગાર સજીને હાથમાં એક દંડ લઈને આશ્રમમાંથી બહાર નીકળ્યા. વિક્રમ રાજાએ તરત તેમનો પીછો કર્યો. આશ્રમની થોડે દૂર આવેલા એક વિશાળકાય આંબલીના ઝાડ પર ઉમાદે ચડવા લાગ્યા. વિક્રમ રાજા પણ છાના માના એ ઝાડના અથડની એક બખોલમાં ભરાઈ ગયા. પછી ઉમાદે ઝાડ પર ચડી હાથમાંના દંડ વડે 3 વખત પ્રહાર કર્યા અને ઉડ ઉડ કહેતાની સાથે જ આંબલીનું ઝાડ અદૃશ્ય રૂપે આકાશમાં ઊંચે ઉડવા લાગ્યું. થડની બખોલમાં છુપાઈ રહેલા વિક્રમ રાજા તો આ જોઈ નવાઈ પામ્યા. થોડીવારમાં તો આ ઝાડ ઉડતું ઉડતું મસાણમાં આવીને ઉતર્યું કે તરત જ ભૂત પિશાચ અને મસાણની 64 જોગણીઓ તેની આસપાસ વિતરાઈ ગઈ અને ગોર કુંડારું વારીને પ્રદક્ષિણા કરવા લાગી. ઉમાદે ઝાડ પરથી નીચે ઉતરી અને જોગણીઓને નમન કર્યા અને બોલી, હે માતાઓ, અત્યાર સુધી અમારે ત્યાં 62 વિદ્યાર્થીઓ હતા, હવે 63માં આવી ગયો છે અને 64મો મારો પતિ. હું 64 જોગણીઓને એક એક 32 લક્ષણ પુરુષનો ભોગ આપીશ, પછી તો મને તમારી સાથે રહેવાનો અધિકાર પ્રાપ્ત થશે, ખરું ને? આ સાંભળી જોગણીઓ ખુશ થઈ કહ્યું, ઉમાદે, આવતી 14 તું અમારું નૈવેદ્ય કરજે. તેમાં ખીર વડા અને બાકરા લાવજે. પછી 64 જણને જમવા બેસાડી દરેકના કપાળમાં સિંદૂરનો તિલક કરજે. દરેકના ગરામાં કરેણના ફૂલની માળા પહેરાવજે અને દરેકના ભાણામાં ખંડ પૂરજે. પછી હાથમાંનો દંડ જમીન પર મૂકીને પ્રદક્ષિણા કરી ઊંડો ઉડો ઉડો એમ બોલીને પાણીની અંજલી છાંટીને કહેજે, હે ભવાની માં લેજો તમારો ભોગ। આવું બોલતાની સાથે જ અમે 64 જોગણીઓ 64 જણાનો ભોગ વેચી લઈશું, પણ જો અમને અમારો ભોગ નહીં મળે તો તરત અમે તને ભરખી જઈશું। વિક્રમ રાજા ઝાડની બખોલમાં બેઠા બેઠા આ સાંભળ્યું અને ચોંકી ગયા। તેમણે ગમે તે રીતે 64 જણને બચાવવાનો નિર્ણય કર્યો। ઉમાદે પછી ઝાડ ઉપર ચઢી અને ઉડનદંડ વડે થડને 3 ટકોરા મારી ઉડ ઉડ બોલી કે તરત જ ઝાડ અદૃશ્ય રીતે ઉડીને પાછું તેની મૂળ જગ્યાએ આવી ગયું। ઉમાદે ઘેર ગઈ। વિક્રમ રાજા પણ બખોલમાંથી નીકળી પોતાની પથારીમાં આવીને સૂઈ ગયા। બીજા દિવસે ઉમાદે આશ્રમના કામે વર્ગી ત્યારે લાગ જોઈને વિક્રમ રાજાએ પોતાના ગુરુ અને વિદ્યાર્થીઓને સ્મશાનવાળી હકીકત કહી જણાવી। અંતમાં બધાને સૂચના આપી 14ના દિવસે ઉમાદે ચંડી પૂજન કરશે। આપણા બધાને નવડાવી કપારે તિલક કરી કરેણની મારા પહેરાવશે, પછી જમવા બેસાડી ભાણામાં ખંડ પૂરી હાથમાંનો દંડ ભોય પર મૂકી દંડની પ્રદક્ષિણા કરવા માંડશે। ત્યારે હું ઝડપથી પેલો દંડ ઉઠાવીને દોડવા માંડીશ, ત્યારે તમે પણ બધાએ મારી પાછળ દોડજો તો આપણે બધા જોગણીઓનો ભોગ બનતા અટકી જઈશું। 14નો દિવસ આવ્યો। ઉમાદાએ તે દિવસે ચંડી પૂજન કરાવ્યું। તે દિવસે ઉમાદાએ પોતાના પતિ અને 63 વિદ્યાર્થીઓ સહિત બધાને જમવા બેસાડ્યા। બધાને કપારમાં તિલક કરી ગરામાં કરેણના ફૂલની માળા પહેરાવી દરેકના ભાડામાં ખંડ પૂરી હાથમાંનો દંડ જમીન પર મૂકી પ્રદક્ષિણા કરી હાથ જોડીને બોલી, હે ભવાની માં લેજો તમારો ભોગ। આટલું બોલે ત્યાં તો વિક્રમ રાજાએ તરત છલાંગ મારી અને દંડ ઉપાડીને નાસવા માંડ્યું। તેમની પાછળ પાછળ ગુરુ અને વિદ્યાર્થીનીઓ પણ જીવ લઈને નાઠા, કોઈએ પાછું વારીને જોયું નહીં। ઉમાદે મૂંઝાઈ ગઈ। થોડી વારમાં તો 64 જોગણીઓ આવી પહોંચી અને પોતાના ભક્ષ માંગવા લાગી। ઉમાદેએ કાંઈ જવાબ આપ્યો નહીં એટલે 64 જોગણીઓએ ઉમાદેના દેહના 64 કટકા કરી ખાઈ ગઈ। બીજી બાજુ વિક્રમ રાજા ગુરુ અને અન્ય વિદ્યાર્થીઓ દોડતા દોડતા દૂર નીકળી ગયા। ખૂબ જ દોડવાથી તેમને ખૂબ ભૂખ અને તરસ લાગી હતી। વિક્રમ રાજા થોડીવાર થાક ખાઈને બધાને માટે ખાવાનું લેવા પાસેના નગરમાં ગયા। આ નગર તેને વિચિત્ર લાગ્યું। નગરમાં અસંખ્ય દુકાનો હતી પણ બધી જ વેપારી વગરની ઉઘાડી સાત સાત માળની હવેલીઓ, પણ તેમાં કોઈ માણસ જ નહીં। નગરમાં ક્યાંય કોઈ માનવી પશુ કે પંખી જોવા મળે નહીં। રાજાના તો અચંબાનો પાર રહ્યો નહીં। તે છેવટે રાજમહેલમાં ગયા। તે આખો રાજમહેલ ફરી વર્યા પણ તેમાં પણ કોઈ માણસ નહીં। રાજમહેલ પણ ખાલી ખમ, ફક્ત રાજમહેલના શયનખંડમાં એક બિલાડી સોનાના પલંગમાં કિનખાબની પથારી પર બેઠી હતી। વિક્રમ રાજાને આશ્ચર્ય થયું। તેઓએ બિલાડીની નજીક જઈને પૂછ્યું, તમે કોણ છો? આ ગામમાં એક પણ માણસ કેમ દેખાતો નથી? તમે અહીં એકલા કેમ બેઠા છો? જવાબમાં બિલાડીએ એક કાજળની દાબડી લાવી રાજાને સંકેત કરી જણાવ્યું કે મારી આંખમાં આંજો। રાજાએ કાજળ આંજ્યું એટલે તરત જ બિલાડી 16 વર્ષની રૂપારી રાજકુંવરી બની ગઈ। કુંવરી બોલી, હે રાજન તમે કોણ છો? વિક્રમ રાજાએ કુંવરીને પોતાની ઓળખાણ આપી અને પોતે બિલાડી કેવી રીતે બની ગઈ તેની વિગત જણાવવા કહ્યું। કુંવરી બોલી, આ નગરમાં એક રાક્ષસ રહે છે, તેણે આ નગરને ઉજ્જડ કરી નાખ્યું છે। તેના ત્રાસથી આ નગરના બધા માણસો અહીંથી નાસી ગયા છે, એકલી હું જ તેના સંજામાં સપડાઈ ગઈ છું. હું અહીંના રાજાની રાજકુમારી છું. રાક્ષસે મને કેદ કરી રાખી છે. તેણે કદી મારી પર કુદૃષ્ટિ કરી નથી. તે તો મને પુત્રી ગણીને રાખે છે. જ્યારે તે બહાર જાય છે ત્યારે કાજલ આંજીને મને બિલાડી બનાવી દે છે. જ્યારે પાછો આવે ત્યારે ફરી કાજલ આંજીને મને રાજકુમારી બનાવી દે છે. તે મારા સિવાય કોઈને જીવવા દેતો નથી. તમે અહીંથી નાસી જાઓ. તેનો આવવાનો હવે સમય થઈ ગયો છે. રાજાએ કહ્યું, હું ગમે તેવા રાક્ષસથી ડરતો નથી. તને એકલી મૂકીને હું અહીંથી નહીં જઈ શકું. રાજકુમારી બોલી, હે રાજન, આ રાક્ષસ બહુ ખતરનાક છે. વળી તેની પાસે એક અજિત નામનો ચમત્કારિક દંડ છે. આને લીધે તેની સામે ગમે તેવો બર્યો ટકી શકતો નથી. તે દરરોજ અજિત દંડની પૂજા કરે છે. તેણે એકવાર મને કહેલું કે જે કોઈ એ દંડ રાક્ષસના માથા ઉપર ફટકારે તો જ તે મરે. પરંતુ તે એક પર પણ દંડને હેઠો મૂકતો નથી. ફક્ત પૂજન કરતી વેળા જ દંડને નીચે મૂકે છે. તે હવે આવતો જ હશે. તમે અહીંથી ચાલ્યા જાઓ, નહીંતર તમારું મોત નક્કી છે. વિક્રમ રાજાએ તેને ધીરજ આપી અને કહ્યું, તું મારી ચિંતા ન કર. મને રાક્ષસની જરા પણ બીક નથી. મને તું મહેલમાં સંતાવવાની જગ્યા બતાવ. કુંવરીએ વિક્રમ રાજાને સંતાવવાની જગા બતાવી. રાજાએ કુંવરીને અંજન આજી ફરી બિલાડી બનાવી દીધી અને પોતે પૂજાના ઓરડામાં સંતાઈ ગયા. થોડી વારમાં રાક્ષસ આત્માનો દંડ ઉગામતો ઉગામતો મહેલમાં આવી પહોંચ્યો. તેણે અંજનથી બિલાડીને રાજકુમારી બનાવી પછી નાહી ધોઈને દંડની પૂજા કરવા બેઠો. પૂજા વેરાએ રાક્ષસે દંડને નીચે મૂકી તેની પ્રદક્ષિણા કરવા માંડી કે તરત જ રાજા બહાર આવી ગયા અને દંડ ઉપાડી રાક્ષસના માથા ઉપર ઝીંકી દીધો. દંડનો ઘા થતાં જ રાક્ષસ તરફડતો મરી ગયો. રાક્ષસના મરણના સમાચાર થોડી વારમાં કુંવરીએ બધે ફેલાવી દીધા. આજુબાજુ સંતાઈ રહેલા લોકો પાછા નગરમાં આવવા લાગ્યા. નગરનો રાજા પણ નગરમાં પાછો આવ્યો. તેણે વિક્રમ રાજાને પોતાની કુંવરીને રાક્ષસના કેદમાંથી મુક્ત કરવા બદલ ખૂબ આભાર માન્યો અને પોતાની કુંવરીને પરણવા રાજાને આગ્રહ કર્યો. વિક્રમ રાજાએ પોતાની સાથે બીજા 63 જણ છે તેનો ઉલ્લેખ કર્યો. નગરના રાજાએ 63 જણાને મહેલમાં બોલાવ્યા અને બધાની સારી સરભરા કરી. બીજા દિવસે રાજાએ પોતાની રાજકુમારીને વિક્રમ રાજા સાથે ધામધૂમથી પરણાવી તેને સારો કર્યાવર આપી વરાવી. વિક્રમ રાજાએ 63 જણા અને કુંવરી સાથે ત્યાંથી વિદાય લીધી. તેમણે ગુરુ અને 62 વિદ્યાર્થીઓને તેમના આશ્રમે મૂકી પોતે કુંવરીને લઈને ઉજ્જૈની આવ્યા. વિક્રમ રાજા પાસે 2 દંડ ભેગા થઈ ગયા હતા. એક ઉમાદેનો ઉડદંડ અને બીજો રાક્ષસના અજિત દંડ. હવે રાજાને 3 દંડ મેળવવાના બાકી હતા. વિક્રમ રાજાએ બીજા દિવસે રાજદરબારમાં દમનીને બોલાવી અને 2 દંડ બતાવ્યા. દમની રાજા પર ખુશ થઈ ગઈ. તે બોલી, હે રાજન, તમે હવે ત્રંબાવટી નગરીમાં જાઓ. માર્ગમાં મહીસાગર આવશે. તેમાં સ્નાન કરી ત્રંબકસેન રાજાના મહેલની ચર્ચા જોજો. રાજા તો તરત જ ત્યાંથી ચાલી નીકળ્યા અને મધરાતે ત્રંબાવટી નગરીમાં આવી પહોંચ્યા. મહાસાગરમાં સ્નાન કરી રાજા અદૃશ્ય વિદ્યાથી રાજાના મહેલમાં દાખલ થયા અને સીધા રાજકુમારીના શયનખંડમાં પ્રવેશ્યા. મધરાત થઈ હોવા છતાં રાજકુમારી જાગતી સૂતી હતી. તે કોઈની વાટ જોઈને બેઠી હતી. થોડી વારમાં એક દૂત સાંઢણી લઈને આવ્યો. તે સીધો જ રાજકુમારીના શયનખંડમાં આવ્યો. રાજકુમારીએ સવારને કહ્યું, તું બહાર બેસ, હું હમણાં જ આવું છું. દૂત બહાર ગયો કે તરત જ વિક્રમ રાજાનો પારેલો પોપટ ત્યાં આવ્યો ને પોપટના ઘરે ચિઠ્ઠી બાંધેલી હતી તે છોડીને કુંવરી વાંચવા લાગી. વિક્રમ રાજા પણ અદૃશ્ય રીતે રત્નમંજરી પાછળ ઊભા રહી કાગર વાંચવા લાગ્યા. કાગરમાં લખ્યું હતું, પ્રિય સખી રત્ના, ઉજ્જૈનીના રાજા વીર વિક્રમ સાથે હું બાજીમાં હારી ગઈ છું, એટલે શરત પ્રમાણે મારે દાસી બનવું પડ્યું છે. આમ તો હું તેમની રાણી બની છે, પરંતુ મહેલ અને જેલ જેવો લાગે મહેલ મને જેલ જેવો લાગે છે. મને અહીં સહેજ પણ ફાવતો નથી, એટલે મેં વિક્રમ રાજાને તારી તરફ મોકલ્યા છે, તો તું તેમની સાથે લગ્ન કરી અહીં મારી પાસે આવજે. આપણે બંને સાથે હોઈશું તો સારું ફાવશે. એ જ લિખિતન નિર્મળ દમની. રત્નમંજરી ચિઠ્ઠી વાંચી ખડખડાટ હસવા લાગી. તે બબડી, નમો, તું અક્કલની અધૂરી કે તને કે તેની દાસી બની. હું તો વિક્રમ જેવા સેંકડોને દાસ બનાવું તેમ છું. તું હારી તે તારા નસીબ, મારી પાસે તો અભય દંડ છે, મને કોઈ જીતી શકે તેમ નથી. તેણે નિર્મળ દમની ઉપર એક ચિઠ્ઠી લખી તેમાં જણાવ્યું કે પ્રિય સખી નિમો, હું તારા કહેવા પ્રમાણે કરી શકું તેમ નથી. લિખિતન રત્નમંજરી. રત્નમંજરીએ ચિઠ્ઠી પોપટને ઘરે બાંધી, પોપટને ઉડાડી દીધો. પછી રત્નમંજરીએ અભયદંડ અને રત્નોથી ભરેલી પેટી સાંઢણી ઉપર મૂકવા દાસીને હુકમ કર્યો. દાસી અભયદંડ અને રત્નોની થેલી સાંઢણી ઉપર મૂકીને પાછી ફરી. તરત વિક્રમ રાજાએ તેની પાછળ બહાર ગયા. સાંઢણી ઉપર સવાર ઊભો હતો. અદૃશ્ય સ્વરૂપે વિક્રમ રાજા તેની પાસે ગયા અને વૈતાળનું સ્મરણ કર્યું. વૈતાળે તરત દંડ અને પેટી બંને ઉઠાવી લીધા. સાંઢણી સવાર રત્નમંજરીની રાહ જોઈને ઊભો હતો. વિક્રમ રાજાએ પોતાના અસલ સ્વરૂપમાં આવી સાંઢણી સવારને ધમકાવી કહ્યું, હરામખોર, તું કોણ છે? રાતને વખતે અહીં કેમ આવ્યો છે? સાંઢણી સવારે વિક્રમ રાજાને સીધો જવાબ ન આપતા મ્યાનમાંથી તલવાર ખેંચી રાજા સામે ઉગામવા જાય તે પહેલાં જ વિક્રમ રાજાએ પોતાની તલવારથી તેનું ડોકું ઉડાવી દીધું અને તેના કપડાં ઉતારી પોતે પહેરી લીધા અને પોતે સાંઢણી સવાર બની ગયા. થોડી વારમાં રત્નમંજરી આવીને સાંઢણી ઉપર બેઠી કે તરત જ સવારે સાંઢણી હાંકી મૂકી. સાંઢણીને બીજા માર્ગે જતા જોઈ રત્નમંજરી બોલી, આપણે તો પશ્ચિમ દિશાએ જવાનું છે અને તું પૂર્વ દિશા તરફ ઊંટને કેમ લઈ જાય છે? વિક્રમ રાજા બોલ્યા, તમને મારે ગામ લઈ જાઉં છું. આ સાંભળતાની સાથે રત્નમંજરી ગુસ્સે થઈ ગઈ. તે પોતાનો દંડ શોધવા લાગી, પણ દંડ મળ્યો નહીં એટલે નરમાશથી બોલી, તું કોણ છે? મને ક્યાં લઈ જાય છે? વિક્રમ રાજા બોલ્યા, હું મારવાનો જુગારી છું અને રૂપારી સ્ત્રીઓનો ચોર છું. હું તને મારવા લઈ જાઉં છું. રત્નમંજરી આ સાંભળી આકુર વ્યાકુર થઈ ગઈ. તે મનમાં પસ્તાવા લાગી. તેને થયું કે જો તેણે પોતાની સહેલી નિર્મળ દમનીનું કહેવું માની લીધું હોત તો પરોપકારી વિક્રમ રાજા સાથે પરણવાનું થાત. આજે તેને આ દુષ્ટ જુગારી ક્યાં લઈ જશે? તે વિચારે ગભરાવા લાગી. તે ગુસ્સે થઈ બોલી, તે મારી સાથે છર કપટ કર્યું છે. કોઈ અબરાને છેતરીને તું સુખી નહીં થાય. જો હું તને શાપ આપીશ તો તારું ધનોત પનોત નીકળી જશે. વિક્રમ રાજા નરમાશથી બોલ્યા, હે કુંવરી, તું જેવો મને ધારે છે તેવો હું દુષ્ટ નથી. તમે મારાથી ગભરાશો નહીં. તમે જ્યાં કહેશો ત્યાં હું તમને લઈ જઈશ. મારે ઉજ્જૈનની નગરીમાં વિક્રમ રાજાના મહેલે જવું છે. તમે મને મહેરબાની કરીને ત્યાં પહોંચાડી દો. વિક્રમ રાજાએ પોતાની ઓળખાણ આપી. રત્નમંજરી તો પોતાની સમક્ષ વિક્રમ રાજાને જોતા જ ખૂબ આનંદમાં આવી ગઈ. તેણે વિક્રમ રાજા સાથે રસ્તામાં ગાંધર્વ લગ્ન કરી પોતાને મહેલે આવ્યા. આ બાજુ પેલો દામોદર પોપટ રત્નમંજરીનો કાગળ લઈ ઉડતો ઉડતો ઉજ્જૈની તરફ આવતો હતો. રસ્તામાં વિમરપુર ગામ આવ્યું. ત્યાં દામોદર પોપટનો મિત્ર એક ગુણકાને ત્યાં રહેતો હતો. દામોદર પોપટ તેને મળવા ગયો. બંને મિત્રો ઘણા સમય પછી મળ્યા હોવાથી એકબીજાને જોઈને ખૂબ જ ખુશ થઈ ગયા. પછી બંને પોપટ વાતો કરવા લાગ્યા. આ વખતે ગુણકા ત્યાં જ ઊભી હતી. તે બંનેની વાતો સાંભળવા લાગી. દામોદર પોપટ કહે, મિત્ર ગંગારામ, મારા માલિક વિક્રમ રાજાએ નિર્મળ દમની નામની ઘાંચણને હરાવી તેની સાથે લગ્ન કરી લીધા છે. નિર્મળ દમનીના બહેનપણી રત્નમંજરી ત્રંબાવટી નગરીમાં રહે છે. હું તેના ત્યાં સંદેશો લઈને ગયો હતો ત્યારે તે સાંઢણી ઉપર બહાર જવા તૈયારી કરી રહી હતી. તે થોડી જ વારમાં આ તરફથી નીકળશે. ગુણકા બંને પોપટની વાતો સાંભળતી હતી. તેણે રત્નમંજરીને ફસાવવાનો ઘાટ ગળ્યો. તે નગરના મોટા માર્ગે સાંઢણીની રાહ જોઈ બેઠી. સવાર થતાં સાંઢણી ત્યાં આવી. સાંઢણીને નીચે બેસાડી વિક્રમ રાજા અને રત્નમંજરી નીચે ઉતર્યા. બંને જણ એક ઝાડ નીચે વિસામો લેવા બેઠા. વિક્રમ રાજા રત્નમંજરીને બેસાડી નગરમાં ખાવાનું લેવા ગયા. પેલી ગુણકા લાગ જોઈને જ દૂર બેઠી હતી. વિક્રમ રાજાના જતા તે રત્નમંજરી પાસે આવી અને બોલી, અરે દીકરી, ગામમાં માસીબા રહે અને પાદરે પડી રહેવાય. ગામમાં માસીનું ઘર હોય અને જમ્યા વગર જવાય ખરું. તું ચાલ ઘરે. તારા વર મને રસ્તામાં મળ્યા હતા. તેમને મેં મારી ઓળખાણ અને ઘરનું ઠેકાણું આપ્યું છે. તે સીધા મારે ઘેર જશે. હું તને લેવા આવી છું. ભોરી રત્નામંજરી તો તેની વાત સાચી માની ગુણકાની સાથે ગઈ. થોડી વાર સુધી વિક્રમ રાજા ન આવતા તે મૂંઝાવા લાગી. ગુણકાએ તેને ખોટા આશ્વાસન આપી સમજાવી, પણ રાત પડતાં જ રત્નમંજરી ગુણકાના ઘરમાંથી નાસી છૂટી અને બચાવોની બુમરાણ મચાવી દીધી. તેની બુમરાણ સાંભળતા જ લોકો ભેગા થઈ ગયા અને તેને પૂછ્યું, હે બહેન, આમ અડધી રાતે બૂમો કેમ પાડે છે? તો આટલી કેમ ગભરાયેલી લાગે છે? રત્નમંજરી બોલી, મારા પતિ નગરમાં ખાવાનું લેવા ગયા, તે પછી પાછા આવ્યા નથી. તેમના વગર હું જીવી શકું તેમ નથી. એટલે હું નદી કિનારે ચિત્તા સળગાવી બરી મરીશ. લોકોએ તેને ઘણી સમજાવી, છતાં તે નદી કિનારે જઈ ચિત્તા સળગાવી અને મરવાની તૈયારી કરવા લાગી. આ વાત વાયુ વેગે ગામમાં ફેલાઈ ગઈ. આ બાજુ વિક્રમ રાજા ખાવાનું લઈને ઝાડ નીચે આવ્યા, પણ ત્યાં રત્નમંજરીને ન જોતા તેમણે નગરમાં ગલીએ તેની શોધખોળ કરી મૂકી. નગરમાં તેમના કાને વાત મળી કે કોઈ રૂપારી સ્ત્રી પતિના વિયોગમાં ચિત્તા સળગાવી બરી મરે છે. એટલે તેઓ તરત જ નદી કિનારે આવ્યા. રત્નમંજરીને જોતા તેને ભેટી પડ્યા. ત્યાંના રાજાને ખબર પડી કે આ તો વિક્રમ રાજા છે. એટલે માનપાનથી વાજતે ગાજતે પોતાને મહેલે લઈ ગયા અને થોડા દિવસ મહેમાનગતિ માણવા કહ્યું. એવામાં ત્રંબાવટી નગરીના રાજાને ખબર પડી કે પોતાની રાજકુમારી રત્નમંજરી બાજુના નગરમાં છે. એટલે તરત તે રાજમહેલે આવ્યા. રત્નમંજરી પિતાને જોઈને ભેટી પડી અને તેમની સાથે વિક્રમ રાજાની ઓળખાણ કરાવી. ત્રંબાવટીના રાજાએ પોતાની દીકરી અને જમાઈને પોતાને ત્યાં તેડી ગયા અને થોડા દિવસ રાખી પુષ્કર પહેરામણી આપી વિદાય કર્યા. વિક્રમ રાજા રત્નમંજરીને લઈ ઉજ્જૈની આવ્યા. રત્નમંજરીને આવેલી જોઈ નિર્મળ દમનીને ખૂબ આનંદ થયો અને બંને સહેલીઓ એકબીજાને ભેટી પડી. બીજે દિવસે વિક્રમ રાજાએ રાજ દરબાર ભર્યો અને તેમાં ઘાંચણ દેવદમનીને તેડાવી શરત પ્રમાણે પોતે પ્રાપ્ત કરેલો ત્રીજો અભયદંડ બતાવ્યો અને સર્વ હકીકત જણાવી ચોથા દંડનું રહસ્ય જણાવવા ભલામણ કરી ત્યારે દેવદમની બોલી, હે રાજન, ચોથા દંડ માટે તો તમારે દૂર જવાની જરૂર નથી. આ ઉજ્જૈની નગરીમાં વીરભટ્ટ નામે એક બ્રાહ્મણ રહે છે. તેને એક રૂપારી દીકરી છે. તેની ચર્ચા જુઓ. સાવધ રહેશો તો ચોથો દંડ પ્રાપ્ત થશે. ભેરવાઈ જશો તો ગુમાવશો. રાજા તો મજૂરનો વેશ લઈ નીકળી પડ્યા અને વીરભટ્ટના ઘર આગળ આવીને બેઠા. રાતના બે પોર વીત્યા કે વીરભટ્ટની રૂપારી દીકરી સુંદર વસ્ત્ર આભૂષણોમાં સજ્જ થઈ હાથમાં પાતાળ દંડ લઈને ઘરમાંથી બહાર નીકળી. રાજાએ તેનો પીછો કર્યો. વીરભટ્ટની દીકરી ચાલતી ચાલતી ચૌટે આવી. રાજા પણ પાછળ આવ્યો. થોડી વારમાં એક પ્રધાનની દીકરી, એક વાણિયાની દીકરી અને એક ક્ષત્રિયની દીકરી આવી. ચારે જણી ભેગી થઈ ચૌટામાંથી લગ્નની સામગ્રી કુમકુમ શ્રીફળ સોપારી નાડાછડી ચૂંદડી ચૂડો અને વસ્ત્રનું એક પોટલું ભેગું કર્યું. હવે આટલું મોટું પોટકું ઉચકે કોણ? સ્ત્રી એકબીજીને કહેવા લાગી કે તું લે. છેવટે એક મજૂરને બોલાવવાનું નક્કી કર્યું. વિક્રમ રાજા ત્યાં મજૂર વેશે આવી ગયા અને બોલ્યા, તમારે મજૂર જોઈએ છે? ચારે જણી એકી સાથે બોલી, હા હા, અમે તો મજૂરની શોધમાં હતા. ચાલ, આ પોટલું ઉપાડી અમારી પાછળ ચાલ. વિક્રમ રાજાએ મજૂર થઈને સામાનનું પોટલું ઉપાડી લીધું. ચારે સહેલીઓ રાતના અંધકારમાં ચાલતી ચાલતી હરિસિદ્ધ માતાના મંદિરે આવી પહોંચી અને મજૂરને સામાન સાથે બહાર બેસાડી અંદર માતાના દર્શને ગઈ. ચારેય સહેલીઓએ ભક્તિભાવથી માતાની સ્તુતિ અને પૂજા કરી એટલે માતાજી પ્રગટ થયા અને બોલ્યા, આજે ચારેય સહેલીઓ એક સાથે કેમ અહીં આવી છે? ચારે એકી સાથે બોલી, અમારી એક સહેલી કુમકુમવતી પાતાળમાં રહે છે. આજે તેના લગ્ન છે. અમારી પાંચે જણની એવી ટેક હતી કે એક જ વરને પરણવું એટલે આજે કુમકુમવતીના વરની સાથે અમારા લગ્ન થવાના છે. અમારે પાતાળમાં જવું છે તો અમને પાતાળમાં જવાનો રસ્તો બતાવો. માતાજીએ કહ્યું, દંડ વડે જમીન પર 3 લીટા કરો એટલે જમીન ચીરાઈ જશે અને પાતાળમાં જવાનો રસ્તો થઈ જશે. તરત જ બ્રાહ્મણ કન્યાએ દંડ વડે જમીનમાં 3 લીટા કર્યા કે ત્યાં જ જમીન ચીરાઈ ગઈ અને પાતાળમાં જવાનો રસ્તો થઈ ગયો. આગળ ચારેય સહેલીઓ અને પાછળ મજૂર પાતાળમાં ગયા. ત્યાં એક સુંદર નગર આવ્યું. નગરની બહાર મોટું સરોવર હતું. ચારેય સહેલીએ કપડાં દાગીના અને દંડ મજૂરને સોંપી પાણીમાં નહાવા પડી. આ તકનો લાભ લઈ મજૂરના વેશમાં રહેલા વિક્રમ રાજાએ વેતાળને યાદ કર્યો એટલે વેતાળ હાજર થયો. વિક્રમ રાજાની સૂચનાથી તેણે ત્યાં પડેલા કપડાં દાગીના અને પાતાળ દંડ ઉઠાવી લીધા. થોડી વારમાં ચારેય સહેલીઓ નાહી રહી અને તેમણે બદલવા કપડાં માંગ્યા એટલે વિક્રમે કહ્યું, અહીં તો કાંઈ જ નથી. કોણ જાણે કોણ ચોરી ગયું. તમે નહાતા હતા તેથી હું તો અવરો બેઠો હતો. ચારેય સહેલીઓ મજૂર ઉપર ચીડાઈ ગઈ. છેવટે તેમણે મજૂરને નગરમાં કુમકુમવતીને ત્યાં મોકલ્યો અને સર્વે હકીકત જણાવી કપડાં લાવવા કહ્યું. વિક્રમ રાજા કુમકુમવતીનું ઘર પૂછતા પૂછતા નગરમાં ગયા નગરમાં ગયો અને તેને ચારેય સહેલીઓ સાથે બનેલી હકીકત કહી જણાવી અને કપડાં અને દાગીના લઈ સરોવર પાસે આવ્યો. ચારેય સહેલીઓ તે પહેરી મજૂર સાથે નગરમાં આવી પાંચેય સહેલીઓ મળી. એટલામાં ઢોલ ત્રાંસા અને શરણાઈના અવાજ સંભળાયા. જાન આવી પહોંચી વિક્રમ રાજાએ વેતાળને કહ્યું, વરરાજાને ઉપાડી નાસી જા. વેતાળે વરરાજાને ઉઠાવી લીધો. જાનમાં કોલાહલ મચી ગયો. પાંચેય સહેલીઓ મૂંઝાઈ ગઈ. હવે શું કરવું? છેવટે હાલ પૂરતું મજૂર સાથે પરણાવવાનું નક્કી કર્યું. વરરાજા મળી જશે એટલે મજૂરને મારીને કાઢી મૂકવો. આમ વિચારી બ્રાહ્મણ પુત્રી મજૂરને ચોરીમાં ખેંચી લાવી અને પાંચેય સહેલીઓએ તેની સાથે મંગલ ફેરા ફર્યા. પછી વિક્રમ રાજાએ પોતાનું ખરું સ્વરૂપ પ્રગટ કર્યું. તેમણે પોતાનું ખરું નામઠામ બતાવી દીધું. વિક્રમ રાજા જેવો વર મળવાથી પાંચેય સહેલીઓના આનંદનો પાર રહ્યો નહીં. વિક્રમ રાજા પાંચેય કન્યાઓ અને દંડ લઈ ઉજ્જૈની આવ્યા. હવે રાજા પાસે ચાર દંડ ભેગા થયા હતા. વિક્રમ રાજાએ બીજા દિવસે રાજદરબાર ભરી દેવદમનીને બોલાવી અને ચોથો દંડ બતાવ્યો અને સર્વ હકીકત જણાવી પાંચમા દંડનું રહસ્ય જણાવવા ભલામણ કરી. દેવદમનીએ કહ્યું, હે રાજન, આ ઉજ્જૈની નગરીમાં ધન્વંત નામનો વૃદ્ધ શેઠ રહે છે. તેમના ઘરની ચર્ચા જુઓ. રાજાએ દરબારમાં ધન્વંત શેઠ વિશે પૂછ્યું ત્યારે પ્રધાને કહ્યું, આપણા ગામમાં સાત ધન્વંત શેઠ રહે છે. એ ધન્વંતમાંથી આપને કોની જરૂર છે તે સી રીતે સમજાય? વિક્રમ રાજા બોલ્યા, મારે વૃદ્ધ ધન્વંત શેઠની જરૂર છે. તેવામાં એક વૃદ્ધ પ્રધાન બોલ્યો, મહારાજ, હું એ ધન્વંતને ઓળખું છું. તે 112 વર્ષનો છે, છતાં શ્યામ કુંવરી નામની 16 વર્ષની કન્યાને પરણ્યો છે. તે બહુ ધાર્મિક સ્વભાવની છે. રાજાએ પૂછ્યું, શ્યામ કુંવરી આટલા વૃદ્ધ શેઠ સાથે કેમ પરણી? પ્રધાને કહ્યું, તેને 16 વર્ષની ઉંમરે જ પુરુષ પ્રત્યે તિરસ્કાર ઉપજ્યો હતો, તેથી તેના મા બાપે તેને પરણાવી દેવાનો વિચાર કર્યો. તેમણે શ્યામ કુંવરીને ઘણી સમજાવી ત્યારે તેણે ગરડા સાથે પરણવાનો વિચાર જણાવ્યો. મા બાપને થયું કે ગમે તે રીતે શ્યામ કુંવરીને પરણશે, ગમે તે રીતે શ્યામ કુંવરી પરણશે તો ખરીને, એમ વિચારી તેમણે શ્યામ કુંવરીના લગ્ન ધન્વંત શેઠ સાથે કરી દીધા. શ્યામ કુંવરીને હતું કે શેઠ સાથે લગ્ન કરું તો શાસ્ત્રની આજ્ઞા પરાય અને શેઠના મૃત્યુ પછી દીક્ષા પણ લઈ શકાય. તે પતિની પૂરા તન્મનથી સેવા ચાકરી કરે છે. મદ્રાસ થતા વિક્રમ રાજા પ્રધાનના બતાવ્યા મુજબના ધન્વંત શેઠની હવેલીએ અદ્રશ્ય સ્વરૂપે દાખલ થયા. તે ચારેક દિવસ અદ્રશ્ય થઈ શ્યામ કુંવરીની ચર્ચા જોવા લાગ્યા. એક દિવસ મદ્રાસનો સમય થયો. શયનગૃહમાં શેઠ શેઠાણીની સેવા કરતા હતા. થોડી જ વારમાં શેઠ ઊંઘી ગયા. જ્યારે જવાન શેઠાણી જાગતા બેઠા રહ્યા, તેમને ઊંઘ આવી નહીં. વિક્રમ રાજા પણ ત્યાં જ લપાઈને બેઠા હતા. થોડી વારે એક ચોર ઘરમાં ચોરી કરવા બેઠો. તે શયનગૃહમાં આવ્યો કે યુવાન શેઠાણીની નજર ચોર ઉપર પડી. ચોરનો રૂપારો દેહ અને યુવાની જોઈને શેઠાણી તેના પર મોહિત થઈ ગયા. હૃદયમાં કામ પ્રગટ્યો. તેમણે ચોરને કહ્યું, હું મારા વૃદ્ધ પતિ સાથે જરાય સુખ ભોગવી શકતી નથી. તું મને વરે તો માગે તેટલું ધન આપું. ચોરે કહ્યું, હે સુંદરી, તમારા ધણી જીવતા છે ત્યાં સુધી હું તમને સી રીતે વરું? શેઠાણી તો કામ આવેશમાં એવી ભાન ભૂલી હતી કે તેણે તરત જ સુતેલા શેઠને ઘરે ટૂંપો દીધો. ઘડી વારમાં તો શેઠનો દેહ ડરી પડ્યો. પછી ચોરને રીઝવવા શેઠાણી શણગાર સજવા લાગ્યા. આ તકનો લાભ લઈ અદ્રશ્ય રહેલા વિક્રમ રાજાએ તરત જ તલવારના એક જ ઝાટકે ચોરનું માથું ધડથી અલગ કરી દીધું અને ચોરનું પ્રાણ પંખેરું ઉડી ગયું. શેઠાણી ચોરની આવી હાલત જોઈ ગભરાઈ ગયા. તેમને થયું કે જરૂર કોઈ મારું પાપ જાણી ગયું છે, એટલે તેણે પોતાના પતિનું મસ્તક તલવારથી કાપી નાખ્યું અને જોર જોરથી બૂમ કરી મૂકી. ચોરે શેઠને મારી નાખ્યા અને જોર જોરથી રડવા લાગી. થોડી વારમાં તો હવેલીમાં લોકોનું મોટું ટોળું ભેગું થઈ ગયું. બધા શયનગૃહમાં બે સબ પડેલા જોઈને આશ્ચર્યમાં પડી ગયા. બધાએ રડતી શેઠાણીની વાત સાચી માની, પણ ખરી હકીકત તો માત્ર અદ્રશ્ય સ્વરૂપે રહેલા વિક્રમ રાજા જ જાણતા હતા. શેઠાણી પોતાનું પાપ ઢાંકવા વાર છૂટા કરી મોટે મોટેથી બોલવા લાગી, શેઠ વગર હવે હું જીવી શકું તેમ નથી, હું પણ તેમની પાછળ ભરીને સતી થઈશ. થોડી વારમાં બધા સ્મશાને પહોંચ્યા. શ્યામ કુંવરી પતિ પાછળ સતી થાય છે તે વાત આખા નગરમાં ફેલાઈ ગઈ. બધા સતીની જય જયકાર કરવા લાગ્યા. રાજાને પણ આ વાત મળતા તે સ્મશાને આવી પહોંચ્યા. તેમણે સતીની નજીક આવી પ્રણામ કરી કહ્યું, અરે ભાઈ, શા માટે બરી મરે છે? હજી તો તું જુવાન જોધ છે, ગરડા પતિ સાથે તે કંઈ સુખ પણ ભોગ્યું નથી, માટે બરી મરવા કરતાં ખાઈ પીને લહેર કર. હું તારી બધી વાત જાણું છું, ગઈ રાતે હું ત્યાં જ હાજર હતો, તેજ તારા વૃદ્ધ પતિને મારી નાખ્યો છે અને ચોરને મેં મારી નાખ્યો હતો. રાજાના વચનો સાંભળી શ્યામ કુંવરી ગભરાઈ ગઈ. તે ગરગરા અવાજે રાજાને વિનંવા લાગી, હે રાજન, મને માફ કરો, મારી ઇજ્જત આબરૂ તમારા હાથમાં છે, હું પતિ પાછળ સતી થવાની છું, માટે મારે પગે પડી મારી આશીષ મેળવો. આખા જગતમાં છર કપટ ચાલે છે, તમારે જાણવું હોય તો કૂચી કંદોયણને ત્યાં જઈને તેની ચર્ચા જુઓ. આખા જગતમાં છર કપટ ચાલે છે, તમારે જાણવું હોય તો કૂંચી કંદોયણને ત્યાં જઈને તેની ચર્ચા જુઓ. રાજાએ તેને સતી થવાની રજા આપી. અદ્રશ્ય સ્વરૂપે કોચી કંદોયણને ઘેર ગયા કે તરત જ કોચી કંદોયણે તેમને આવકાર આપી બોલી, પધારો મહારાજ, આજ તમારા પુનિત પગલાં મારે ત્યાં. આ સાંભળી વિક્રમ રાજાને નવાઈ લાગી. તેમણે પૂછ્યું, હું તો અદ્રશ્ય સ્વરૂપે હતો, છતાં તે મને કેવી રીતે જોયો? કોચીએ કહ્યું, મહારાજ, મારી પાસે એક જ્ઞાનદંડ છે, એના પ્રતાપે હું અદ્રશ્ય વસ્તુ જોઈ શકું છું અને સામેના મનની વાત જાણી શકું છું. રાજા બોલ્યા, હું એક વાત જાણવા આવ્યો છું કે સ્ત્રી માત્રમાં કોઈ એબ હોય છે, મને આ બાબતની ખાતરી કરાવો. કોચી કંદોયણે વિક્રમ રાજાને કહ્યું, મહારાજ, હું તમને એક લાકડાની પેટીમાં પૂરી દઉં, આ પેટીમાં એવી તિરાડો છે કે બહાર શું બને છે તે જોઈ શકાય અને બહારની વાતચીત કાને સાંભળી શકાય. કોચીએ તો રાજાને પેટીમાં પૂર્યા. થોડી વારમાં ત્યાં રાજાનો પ્રધાન આવ્યો. તેણે કંદોયણને કહ્યું, મારે રાણી સાથે પ્રીત છે, હું તેના મિલન માટે તડપી રહ્યો છું, મને ગમે તે યુક્તિથી તેની પાસે પહોંચાડો તો તમારો ઉપકાર હું જિંદગીભર નહીં ભૂલું. કંદોયણે તેને પેટી ઉપર બેસાડી ત્રણ ટકોરા માર્યા કે તરત જ પેટી ઉડી અને રાણીના મહેલમાં જઈને પડી. રાણી પ્રધાનને જોતા જ ખૂબ જ હર્ષ ઘેલી થઈ ગઈ. પછી બંને પલંગ પર બેસી એકબીજાને વર્ગી આનંદ પ્રમોદની વાતો કરવા લાગ્યા. તે પેટીમાં રાજા પુરાયેલા હતા. તેઓ અંદર બેઠા બેઠા પોતાની રાણીની લીલા જોઈ ખૂબ જ ગુસ્સે થઈ ગયા. પણ તેમને તો સ્ત્રીના ચારિત્રની લીલા જોવી હતી, તેથી તેઓ ચૂપ રહ્યા. સવાર પડવાની તૈયારી થતાં જ પ્રધાન પેટી પર બેઠો કે તરત જ પેટી ઉડીને કોચી કંદોયણના ઘરે આવી ગઈ. પ્રધાને કોચી કંદોયણનો આભાર માની ત્યાંથી વિદાય લીધી. પછી કોચી વિક્રમ રાજાને પેટીમાંથી બહાર કાઢ્યા અને કહ્યું, હે રાજન, જોઈને તમારા મહેલની પોલ. આ રીતે આખું જગત પોલું છે હવે ખાતરી થઈને. પછી કોચીએ જ્ઞાનદંડના પ્રતાપે ગોરખધંધાના અવાનવા દ્રશ્યો ભીત પર બતાવવા માંડ્યા. તેણે ધર્મીઓના પાપ, ધનિકોની લુચ્ચાઈ, પંડિતોના પોલ અને સતીઓના છર બતાવ્યા. રાજા તો આ જોઈ આભાજ બની ગયા. રાજાએ કોચીને તેની અપૂર્વ સિદ્ધિ માટે ધન્યવાદ આપ્યા. કોચીએ પોતાનો જ્ઞાનદંડ રાજાને આપ્યો અને કહ્યું, લોકોના જનકલ્યાણ માટે એનો ઉપયોગ કરજો. વિક્રમ રાજા જ્ઞાનદંડ લઈ પોતાના મહેલે આવ્યા. હવે રાજા પાસે 5 દંડ ભેગા થઈ ગયા હતા. તેઓ 5 દંડ લઈ દેવદમનીને અભેદ ભીંત પાસે ગયા અને તે ભીંત પર વારા ફરતી પ્રહાર કર્યો કે ભીંતો અદૃશ્ય બની ગઈ. આ માર્ગ ખુલ્લો થઈ ગયો. રાજાએ આ 5 દંડ વડે ઘણા પરોપકારના કામો કર્યા. હંસા પુત્રીએ વાર્તા પૂરી કરતાં કહ્યું, હે ભોજ રાજા, આટલી સાહસવૃત્તિ અને પરાક્રમ તમારામાં હોય તો જ આ સિંહાસન ઉપર બિરાજી શકો છો. આમ કહી પુત્રીની સરર કરતી આકાશમાં ઉડી ગઈ.